વરણિવે શરમણીય દર્શનમ મંદહાસ રુચિરા નનાંબુજમ પૂજિતામ સુરનર તમે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ ઓ શ્યામાય શ્રી નીલકંઠાય નમઃ નમઃ બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય નિષ્કુળાનંદ સ્વામી એ વાત બતાવતા હતા કે મહારાજે પૂજા અને સ્પર્શમાં અનેક જીવના કલ્યાણ કર્યા. જે કોઈ મુમુક્ષુએ મહારાજને અર્થે જે કાંઈ વસ્ત્ર પદાર્થ લાવ્યા છે એ તમામનું મહારાજે રૂડું કર્યું છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મહારાજે વિચાર કર્યો કે હવે ખાલી દર્શન માત્ર અમારું કરે એ સર્વ જીવને અમારે અક્ષરધામ આપો, ખાલી દર્શન કરે એમ. દૂરથી ભાવથી દર્શન કરે તો એ ભલે, અને અભાવથી અમારું દર્શન કરે, ક ભાવે અમારું દર્શન કરે એને મહારાજ કે અમારે અક્ષરધામ આપવું છે. કારણ કે એવા જે ભાવથી દર્શન કરનારા હોય એ તો કદાચ નજીક આવીને ભગવાન કહેશે, મારો સ્પર્શ કરે, દર્શન કરે, પગે લાગે, કંઈક વસ્તુ પદાર્થ અર્પણ કરે, મોક્ષ થાય. પણ જેને ભાવ નથી ને એવા જે હોય એવાને અમારે અક્ષરધામ આપવું છે, અમારા દર્શન કરે એટલી વાતમાં. ત્યારે વાલા ભક્તો, મહારાજ ગામડે ગામડે ફરે છે, મોટા મોટા ઉત્સવ સમયા યજ્ઞ આદિ કરાવી જીવાત્માઓને પોતાના દર્શન સુગમ થઈ પડે એટલે મહારાજ ફરે છે. એમાં એક જૂનાગઢનો પ્રસંગ છે. મહારાજ જૂનાગઢ ગયા હોય અને એ વખતે એક નાગર બ્રાહ્મણને સત્સંગ થયેલો સંતોના સમાગમથી. સંતોને કહી રાખેલું કે જ્યારે જ્યારે મહારાજ અહીંયા આવે ત્યારે ત્યારે મારે ઘરે દર વખતે પધરામણીઓ કરાવી છે. સંતો કે ભગત એવો હઠ નહીં કરો, મહારાજને જો સમય હોય, અનુકૂળતા હોય તો આવે ને અનુકૂળતા ન હોય તો ન પણ આવે. તો ભગત કહે છે કે સ્વામી ભલે કદાચ દર વખતે ન આવે પણ હમણાં એક વખત પહેલી વખતે જ્યારે આવે ને ત્યારે મારે જરૂર મહારાજને ઘેરે પધરાવવા છે. સત્સંગ થયો ત્યાર પછી મેં કોઈ દિવસ ભગવાનની પૂજા નથી કરી, કદી સેવા કરી નથી, તો મારે એકવાર ઘરે ભગવાનને લઈ જવા છે. બ્રહ્માને સમય આદિક સંતો ત્યાં હાજર, એમાં મહારાજને જૂનાગઢ આવવાનું થયું અને મહારાજને વાત કરી કે મહારાજ એક ભૂદેવ છે નાગર બ્રાહ્મણ, એ ઘણા વખતથી કહેતો હતો કે મારે મહારાજ જ્યારે આવે ત્યારે અમારે ઘેરે પધરાવવા છે. તો મહારાજ જો આપની ઈચ્છા હોય, આપ રજા આપતા હોય તો એને આપણે કેવડાવો એમ, કેવડાવીએ. મહારાજ કે હારું, કયો ને જઈ આવીશું, બ્રાહ્મણો તો અમને બહુ વાલા છે ને બ્રાહ્મણો અમને ઘેરે પધરાવતા હોય તો મહારાજ કે પેલું કામ એ કરવું છે. મહારાજને બ્રાહ્મણો બહુ વાલા હતા, હા ગમે એમ કરે તો મહારાજ એને રાજી જ રાખે, જમાડે, વસ્ત્ર આપે, ઘરેણા, ભેટ સામગ્રી જે કઈ મહારાજને વાલો હોય ને એ મહારાજ બ્રાહ્મણ આપી દે, કારણ કે બ્રાહ્મણ છે ને ભગવાનનું મુખ કહેવાય. મહારાજ ને બ્રાહ્મણો બહુ વાલા એટલે બ્રહ્માનંદ સાહેબ વાત કરે તરત મહારાજ વાતને સ્વીકારી દીધી. સ્વામી તો એ ભૂદેવને કયો કે આપણે કાલે એમને ત્યાં જઈ આવીશું. ભૂદેવ આવ્યા એટલે સહજ સ્વામી વાત કરી કે મહારાજને અમે પૂછ્યું, મહારાજે હા પાડી તો કાલે તમારે ત્યાં મહારાજ આવશે એમ. તો કે હા, તો હવે મારે તૈયારીમાં શું કરવાનું એમ મહારાજ આવે છે. તો બ્રહ્માનંદ સ્વામી કે તમારા જેવો ભાવ હોય એ તમે તૈયાર કરજો. પૂજા માટે અબીર ગુલાલ છે, હાર છે, ભગવાનને કાંઈ તમારે ત્યાં જમાડવું હોય તોય પણ તૈયાર કરજો, ભગવાન જમશે. તમે ભૂદેવ છો એટલે કાંઈ વાંધો નહીં, ભગવાનને ભૂદેવ બહુ વાલા છે એટલે તમારો જે જે ભાવ હશે ભગવાન જરૂર મહારાજ સ્વીકારશે. માટે તમારે જે તૈયારી કરવી હોય તમારા ભાવથી તૈયાર કરજો એમ. એટલે ભૂદેવ તો ઘર જ ને એની માને વાત કરી કે માં કાલે સ્વામિનારાયણ ભગવાન આવવાના છે અને આપણે એની શું તૈયારી કરશું. હવે બનવા કાળે બનેલું એવું કે એ વખતે એ ડોશી માને બાજુવાળા કોઈ બેને બહુ મહારાજ વિશે કીધેલું કે સ્વામિનારાયણ તો ખરેખર આ બધા માને છે ભગવાન, પણ હકીકત ભગવાન ન કહેવાય એમ. આ કળયુગમાં એ કે ભગવાન પ્રગટતા છે એ કે મને તો એવું લાગે છે કે એને બાબરો ભૂત વશ કર્યો હોવો જોઈએ હું, નહીતર કે આમ થોડો માણસો ખેંચાય કે કેટલું બધું માણસો એ કે જે એની પાસે જાય પછી એને જ ભાળે છે. અને તમને ખબર નહીં હોય કે એ તો એવું કરે છે ને એ કે એની એની ચાલનું લટકું જોવે ને તો એ સમાધિઓ થાય. બોલો એ કે સમાધિમાં ખબર નહીં શું થતો એ કે માણસ પડી જ જાય કે બે ભાન થઈ જાય. હકીકત ડોશી માન કે તમે જો સમજતા હોય ને ત્યાં સ્વામિનારાયણને ઘેર લવાય નહીં. આવું એ આ નાગર બ્રાહ્મણને આ ભગતના માને કોઈક ડોશી આવું ભરાવી દીધેલું ટૂંકમાં મહારાજને વિશે. એટલે ઓલા બ્રાહ્મણે માને વાત કરી કે માં મારે ભગવાનને ઘેર લાવવા, એટલે માં ખીજાણી ભાળે કે સ્વામિનારાયણને ઘેર લાવ્યો છું કે તને ખબર છે કાંઈ આજકાલના છોકરા કાંઈ સમજે નહીં, જેમ તેમ જ્યાં ત્યાં ડોટું કાઢે છે કે એ સ્વામિનારાયણ તો બાબરો ભૂત વેશ કર્યો છે અને બધા એને ભગવાન માને છે, એ તો તું જ છે પાખંડ છે કે તારા જેવા એ કે આ ભોળા ભલા હોય ને એ બધા માને પૂજે એમ કઈ ભગવાન થાય કે આ કળયુગમાં ભગવાન હોતા છે. છોકરો કે માને તને આવું કોને સમજાયું એ કે મને ભલે કોઈ સમજાવવાનું હોય પણ મને ખબર પડી જાય કે સ્વામિનારાયણ બાબરો ભૂત વેશ કરેલો છે, માટે આપણે ઘેર કઈ લાવવા નથી. મેં એવું સાંભળ્યું છે સ્વામિનારાયણ ને ભાળે પછી કઈક સમાધિ જેવું થાય છે, ખબર નહીં શું થતું હોય કે માણસ પડી જાય ને બે ભાન થઈ જાય છે, કોઈ 15 દિવસે જાગે ને કોઈ મહિને. માંગરોળ નો પ્રસંગ છે ને સમાધિઓ મહારાજ કરાવતા, તો કોઈ અઠવાડિયું 15 દિવસ ને મહિનો ને 2 મહિના ને 6-6 મહિના ની સમાધિઓ લાગતી. પેલા ગામડામાં ખેડૂ હોય ને એ ઓલા ઢોરને ખવડાવવા માટે બાજરી ક્યાંક વાઢે વાઢીને એમ કહેવાય ઓઘા ઓલા કરે શું કે ગંજી કરતા એમ. ઓલા સામાન્ય દ્રષ્ટાંતમાં તમે ઓલો રેલના પાટા હોય ને રેલના પાટા એ પછી કાઢી નાખ્યો ને થપ્પા કરતા એમ મહારાજ સમાધિઓ કરાવીને થપ્પા મારી દે. બે ચાર હરિભક્તોને રાખેલા જ હોય જેને સમાધિ થાય મહારાજ કે ઉપાડો બે બાજુથી હાથ ને બે બાજુથી પગ ઉપાડીને થપ્પો કરે થાય મોટો ગંજ હો. હા એમાં 100-100 મહિના સુધી કોઈ તેડવાનો હોય તો મહારાજ એમને એમ થપ્પા ને થપ્પા કરે. બોલો કોઈ ગામડા વાળા આવે મહારાજ અમારો ભાઈ આવ્યો છે ને જાક, મહારાજ કે આવ્યો હશે ખબર નહીં તો કે અરે 100 મહિનાથી આવ્યો હશે. અને ત્યારે એમ કહેવાય છે મહારાજ કે આ થપ્પામાં જુઓ તો છે આમાં કોઈ હોય તો હાથ પાડો આવશે. અને ત્યારે એ જે સંબંધી હોય નજર કરે આમાં મારો ભાઈ કે દીકરો જે કોઈ હોય, અને એમ કહેવાય છે કે આ મહારાજ અમારો દીકરો છે કે આ ભાઈ આ મારો ભાઈ છે. મહારાજ કે એનો હાથ ખેંચો અથવા નામથી બોલાવો આવશે બાય, નામથી બોલાવે ને બહાર આવે બોલું. આવું મહારાજે પ્રકરણ ફેરવેલું એટલે ડોશીને મગજમાં એ ઘૂમતું સ્વામિનારાયણ એવું બધું કરે છે એ છોકરાને કે લવાય નહીં એને ઘેરે. છોકરો એની માને કે માં તારે ઘેર રહેવું હોય તો રે ને જવું હોય તો જા, બાકી સ્વામિનારાયણ તો આવશે માંડ હા પાડી શીખે. માટે સ્વામિનારાયણ તો ઘેર લાવ્યા વગર રહેશ નહીં એમ. એની માં જાણતી હતી કે આ કાંઈ મૂકે એમ છે નહીં, ઘણી મહેનત કરી પણ છોકરે હા પાડી નહીં. એટલે એની માં કહે તો હવે એક કામ કરી તારે ઘેર લાવવા ઈટાણે લાવજે પણ મને 1/2 કલાક અગાઉ કહી દેજે કે હવે સ્વામિનારાયણ આવવાના છે એટલે હું મારી વ્યવસ્થા કરી લઉં એમ. છોકરે કે એ તંતર વાંધો નહીં એ કહી દો. એટલે મહારાજને બપોરના સમયે એમ કહેવાય છે, ભૂદેવ પોતાની ઘેર લે અડધી કલાક પહેલા એ માને કીધું કે માં બપોરે મહારાજ ભગવાન આવવાના છે અમારા. એટલે ડોશી માએ અગાઉથી તૈયાર કરી એ કોરડાને વિશે પોતે હંતાઈ ગયા દરવાજો અંદરથી બંધ કરી. એ કે ભલે એ કે હવે જેમ કરવું એમ કરે, એનો ભગવાનને એ ભગત. એ કે હું તો આ બેઠી હોય હું બજર ચડાવે અને બેસી જાઉં ઓરડામાં. આ બાજુ થોડી વાર થઈ એટલે મહારાજ આવ્યા અને ભગત બહુ ભાવથી મહારાજની સેવા કરી, પૂજા કરી, મહારાજને હાર પહેરાવ્યા, પૂજન કર્યું, કાંઈક મહારાજને જમાડ્યું, બહુ ભાવથી મહારાજની સેવા કરી. મહારાજ બહુ રાજી થયા, ભગતને બહુ સુખ આપ્યું, છાતીમાં ચરણારવિંદ આપ્યા. ને પછી મહારાજ કે ભગત હવે જાય? મહારાજને કે હા મહારાજ હવે જવું હોય તો જાઓ, મારો ભાવ હવે પૂરો થયો. એમ ઘણા સમયથી ઈચ્છા હતી કે ભગવાનને ઘેરે લાવવા છે, એનું પૂજન કરવું છે, આ ભાવ મારો આજ પૂરો થયો મહારાજ, હવે તમે તાર સુખે છે, તમને ઈચ્છા પડે એમ કરો. મહારાજને બ્રહ્મચારીને બધા બહાર નીકળ્યા. આ બાજુ ડોશી વિચાર કરે બેઠી બેઠ્યો, એ કે માળો ઘેર લાવ્યો છે, બધા બહુ વાતો કરે છે, એની વિશે લાવીને જોઈ તો લઉં કેવા છે. બધા એમ કહે છે કે સ્વામી એને બહુ રૂપાળા છે ને બહુ કામણગારા છે ને, હા લાવીને આ ઘેર આવ્યા છે ને જોયા વગર ની રહી જાય છે. એટલે એને બારણાના એમ કહેવાય છે, બે બારણા ભેગા છે વચ્ચે તિરાડ પડે, એ તિરાડ માંથી મહારાજને જોવા માટે ડોશીમાં ઉભા થયા. અને તિરાડ માંથી મહારાજ ના દર્શન કર્યા. આ બાજુ મહારાજ જાણી ગયા ડોશી ઉભી થઈ. હવે એને તો જે સંકલ્પ અક્ષરધામ માંથી લઈને આવ્યા હતા, જે અમારા દર્શન કરે એને મહારાજ કે મારે અક્ષરધામ આપવું છે. પૂજાનું સ્પર્શનું મહારાજે પાછું ગાળ્યું, જે કોઈ અમારા દર્શન કરે એને અમારે અક્ષરધામ આપવું છે. આ સંકલ્પ થી આ નિર્ણય ઉપર મહારાજે ડોશીમાં ઉભા થયા. મહારાજને એમ થયું ડોશીમાં ઉભા થયા છે અમને જોવા માટે, હવે એને એમને કેમ જવા દેવા. અને મહારાજ દરવાજા સુધી બહારના દરવાજે પહોંચેલા, મહારાજ જાણી ગયા. મહારાજ આમ ફરી વાળી ફરીને પાછું જોયું, પાછું વળી અને ડોશીમાની મહારાજની બે નજર એક થઈ. નજર એક થઈ એટલે તરત ડોશીમાની સમાધિ, અને સમાધિમાં સીધા જ અક્ષરધામમાં. અને અક્ષરધામમાં ગયા એ જ વખતે એ ભગવાનનું સ્વરૂપ જોયું. પણ મહારાજે દયા એને એમાંથી એ કરી કે ડોશીમાને ભગવાન અખંડ દેખાવા માંડ્યા. સમાધિ છૂટી ગઈ પણ ભગવાન દેખાતા બંધ થાય નહીં. આવું બધું તેજ ને ભગવાનને જોયા એટલે ડોશીમાને પેલી વાત સિદ્ધ થઈ ગઈ કે નક્કી આને બાબરો ભૂત જ વશ કર્યો છે એમ. આ પેલી બાઈ કહેતી વાત હાજી કે વળગે છે, એ કે જે એને ભાળે પછી બીજા કોઈને દેખે નહીં. અને મહારાજ એમ કહેવાય છે કેવી દયા કરીને તો ડોશીમાને જ્યાં જ્યાં નજર કરે ને ત્યાં મહારાજ જ દેખાય, મહારાજ જ દેખાય. મુક્તાનંદ સ્વામી જેમ કીધું એમ, જ્યાં દેખું ત્યાં રામજી, બીજું કાંઈ ને ભાસે રે. કયો ડોશીમાં વિચારમાં પડી જાય, ભારે કરી આ છોકરો એ કે ઘેર લાવ્યો, ઠીક છે એ ઘેર લાવ્યો તો ભલે લાવ્યો, પણ હું કામ ઊભી થઈ એમ એને જોવા. અને ભક્તજનો એ ડોશીમાને ક્યાંય રેવાય નહીં, હો જ્યાં નજર કરે ત્યાં જમવા જાય તોય મહારાજ દેખાય, હું બજરનો ડાબલો હાથમાં લે તોય મહારાજ દેખાય, હરેક ક્રિયામાં મહારાજ દેખાવા માંડ્યા. વાસણ માંજવા જાય તો મહારાજ દેખાય, શાક વઘારવા જાય તો મહારાજ દેખાય, શાક સુધારવા જાય તો મહારાજ દેખાય, પાણી પીવા જાય તો મહારાજ દેખાય, પાણી ભરવા જાય તો મહારાજ દેખાય. ડોશીમાં મૂંઝાણક ભારે કરી, આ તો ભૂલાતા જ નથી, જ્યાં હોય ત્યાં મોર ના મોર. ગયો ફરી ઓલા ડોશીમાં બે સંધ્યાટાણું થાય ને તે ભેગા થાય, ડોશી ભેગા થઈને વાત કરી કે એલી હું કરું આ સ્વામીને કે વેળગા મને તું કહેતી હતી એવું જ છે. તો કે એમ ને, તો કે હા કે ઓલો ઘેર પ્રાણે લેવો ને એ કે મને ખબર નહીં, હું કુમતી હુજી ને તો હું એને ઊભી થઈ જોવા માટે. અને એ કે સ્વામિનારાયણ ખબર નહીં કેવા, એ જાણી જાય કે આ ઊભા થયા, તો એને પાછું વળીને જોયું. અને અમારી બેની નજર એક થઈ જઈને હવે તો મને ભૂલાતા જ નથી, જ્યાં જોવું ત્યાં મને એ જ દેખાય, અને હું કરું એમ. ત્યારે એના જેવા એ ડોશીમાં હતા એ હું કે ખબર, એ કે તમને બીજી ખબર ન હોય કે સ્વામિનારાયણને છે ને લસણ ને ડુંગળી ને હિંગ ને આવું બધું હસોડું ગમતું નથી, અને એ તમે જો ખાઓ ને તો સ્વામિનારાયણ દેખાતા બંધ થાય તો થાય. મને એમ લાગે છે કે એ જો ખાઓ ને તો ચોક્કસ ભગવાન એ સ્વામિનારાયણ તમને દેખાતા બંધ થઈ જાય. અને ખરેખર ભક્તજનો એ ડોશીમાં ઘેર આવીને ઉપાય કર્યો, શેનો? ભગવાનને ભૂલવાનો. કયો? જનમ જનમ મુનિ જતન કરાઈ, અંત સમે પ્રભુ આવત નાહી. જન્મ જન્મ ઋષિ મુનિઓ સાધના કરે, જે ભગવાનને ધારવા માટે, જે ભગવાનના દર્શનને વાસ્તે, એ અંત સમે પ્રભુ આવત નાહી. એ સર્વોપરી નારાયણ અંત કાળે એને દર્શન ન દે, સાધના કરે કરીને જિંદગી આખી એમાં ખપાવી દે, છતાં પણ ભગવાનના દર્શન ન થાય, એ ડોશીમાં અખંડ દેખાય છે ને, તો ડોશીમાં એ ભગવાનની મૂર્તિને ભૂલવા પ્રયત્ન કરે છે. અને ત્યારે ભક્તજનો એક વાત બહુ આમ સ્પષ્ટ દેખાય છે કે જ્યાં સુધી ભગવાનનો મહિમા ન સમજાણો હોય, ભગવાનના સ્વરૂપની ઓળખાણ ન થઈ હોય, તો દયાએ કરીને કદાચ ભગવાન આપણને દર્શન આપે, આપણે પછી હર કોઈ બીજી વ્યક્તિ હે, તો મહિમા ન સમજાણો હોય તો એનો કોઈ આપણને ભાવ કે એનું આપણને સુખ ન આવે. મહિમા છે ને વાલા ભક્તો, એ બધા જ વાતનું, બધી વાતનું મૂળ છે. કયો સુખનું મૂળ હોય તો એ મહિમા છે, વાસના ટાળવાનું મૂળ હોય તો એ મહિમા છે, દોષને દોષથી નિવૃત્ત થવાનું કોઈ સાધન હોય તો મહિમા છે, અંતરમાં આનંદના ફુવારા છોડાવ છૂટવા વાસ્તેનું જો કોઈ કારણ હોય તો મહિમા છે. અખંડ મૂર્તિ દેખાય દેખાય છતાં પણ દોષીને સુખ ન થયું, જે મૂર્તિને ધારવા માટે સંતો કેટલી સાધનાઓ કરે, કેટલા પુરુષાર્થ કરે, કેટલા પ્રયત્ન કરે. જો ને એક વખત મહારાજ સભામાં બેઠા હતા, પ્રેમાનંદ સ્વામીને મોજ સૂટીને મહારાજને એવા મૂર્તિના પદ બોલ્યા છે, મહારાજને ઊભું થઈ જવું પડ્યું. બોલો, મહારાજ ઊભા થઈને પ્રેમાનંદ સ્વામીને ભેટી પીડા કે રાખો પ્રેમાનંદ સ્વામી, રાખો, તમે તો ગજબ કર્યો. એવા મહારાજના પદમાં સ્વામી મહારાજની સમક્ષ બોલ્યા ને મહારાજનો અઢળક રાજીપો લીધો. મહારાજ માથે હાથ મૂકીને કે બોલો પ્રેમ સખી, આજ તમે માગો એ આપો. મહારાજ કહે છે તમે માગો એ આપો. અને પ્રેમાનંદ સ્વામી એ વખતે મહારાજને કહે, મહારાજ જો આપવા માંગતા હોય ને તો તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં, હું તો એ જ માગો જોડે હાથ રે બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. મહારાજને આગળ હાથ જોડીને પ્રેમાનંદ સ્વામી મહારાજ પાસે માગે છે, પ્રભુ રાજી થયા હો ને આપવા માંગતા હોય તો અખંડ તમારી મૂર્તિમાં મારી વૃત્તિ રહી. ગયો અને એ વખતે મહારાજ ફરી ગયા છે. ઓ મહારાજ કે પ્રેમાનંદ સ્વામીને, એના તો સ્વામી સાધન જુદા છે, એ મૂર્તિ એમ ન દેખાય. કયો પણ આજ ખબર નહીં આ આ અઢળક ઢળી જાય મહારાજ ડોશીમાં ઉપેરે તો અખંડ દેખાય છે. અને ડોશી માને એ મૂર્તિનો મહિમા નહીં ને તો ઘેરે આવીને મૂર્તિ ભૂલવા પ્રયત્ન કરે. જો જગતને ભગતનો ઢાળ હંમેશા જુદો છે, ભગવાનના ભક્તનો માર્ગ અને જગતના વિષય જીવનો માર્ગ, બેને માર્ગ જુદા છે. નથી આપણે સહજ કહીએ ને ભગતને જગતને બને ને કેમ બને? કયો જગતના જીવને ભગવાન દેખાય તો એ ભૂલવા પ્રયત્ન કરે, અને ભગવાનના ભક્ત માયાને ભૂલવા પ્રયત્ન કરે. બેના માર્ગ, બેના રસ્તા, બેના પંથ જુદા છે. તો અહીં પ્રેમાનંદ સ્વામી આવી માગણી કરે મહારાજ આગળ, અને આ બાજુ આ ડોશી ભગવાન એના જેને ભગવાન માનતી હોય એને એમ કે આ સ્વામીને દેખાતા બંધ થાય. અને ઘેર આવીને ભક્તજનો એમ કહેવાય છે, ડોશી માએ હો એ પ્રયત્ન કર્યા. કયા? લસણ, ડુંગળી, હિંગ, આમ બધું સમજાય છે ને બધામાં, તો વાંધો નહીં. અને ઘેરે આવીને ખાધા હોય બધા મહારાજને જે ગમતા નથી એ પદાર્થો, અને ભગવાન અખંડ દેખાતા ને, પછી ભગવાન દેખાતા બંધ થઈ ગયા. આ ઇતિહાસ ઉપરથી એક બીજી પણ એક વાત ફલિત થાય છે કે ભગવાનના ભક્તને ભગવાનને જે ન ગમતું હોય એ કરાય નહીં. અખંડ ભગવાન દેખાતા ડોશીમાને, છતાં જો ભગવાનને ગમતા પદાર્થ નહીં ગમતા પદાર્થને ખાધા છે તો ભગવાન દેખાતા બંધ થઈ જાય. અને જે આપણે સૌ કોઈ ભગવાનને જોવા માટે સાધના પુરુષાર્થ કરીએ છીએ અને હજી દેખાતા તો નથી, છતાં પણ મહારાજને નથી ગમતા એવા પદાર્થનું સેવન થશે તો મહારાજ કેમ દેખાશે? ભગવાનને નથી ગમતા એવા પદાર્થનો ભગવાનના ભક્તો એ હર હંમેશ એ જીવનમાં કદાપી આવે નહીં એનું ખાસ અનુસંધાન રાખવું જોઈએ. આ પ્રસંગ બતાવે છે. તો કહેવાનો ભાવ કે ભગવાન સ્વામિનારાયણ આજ એવો વિચાર કરીને બેઠા છે, અમારા જે કોઈ દર્શન કરશે એને અમારે અક્ષરધામ આપવું છે. કયો ગમે તે પ્રકારે એન કે પ્રકારે અમારા દર્શન થવા જોઈએ, બસ એટલો જ હેતુ છે. પછી ભક્તજનો એની વાત એવી છે કે ડોશીમાને સત્સંગ થયો, જે આ નાગર બ્રાહ્મણ એમના માને સત્સંગ થયો અને એને વાત સમજાણી કે આ મૂર્તિને ધારવા માટે કેટલું બધા સાધનાઓ કરે છે, મહેનત કરે છે. પછી તો મહારાજ મળ્યા, મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ પહેલા જેવી મૂર્તિ દેખાવ. મહારાજ કે હવે નહીં, હું રાયના ભાવ રાતે ગયા કે છે ને એમ. મહારાજ કે ઈ રાજીપો કઈક જુદો હતો, ઈ વખતનો ટાણું સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન, એ સમય મહારાજ કે જતો રહ્યો. હવે તો તમે મહેનત કરો, હું પુરુષાર્થ કરો, પ્રયત્ન કરો, મૂર્તિને ધારો, ધારતા ધારતા સાધના કરતા કરતા દેખાય તો ભલે, બાકી હવે કૃપા સાધ્ય નથી, હવે સાધન કરીને સિદ્ધ કરો ને તો એ મૂર્તિ દેખાય. અને ભક્તો આપણા માટે એમ જ છો. હા, હમણાં હરિચરિત્રમ સાગરમાં એક બહુ સુંદર વાત આવી હતી, ઉપરની કથા વંચાતી હતી વિવેકદીપમાં. મહારાજ કે જે ભક્ત ભગવાન કહે છે કે મૂર્તિમાં વૃત્તિ રાખતો થાય ને મૂર્તિમાં વૃત્તિ રાખતા 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 જ્યારે પુરુષને પ્રયત્નને અભ્યાસ કરતા કરતા જ્યારે મૂર્તિમાં વૃત્તિ રહેવા માંડે, પછી એ ભગવાન એની ઉપર એવા અઢળક રાજી થાય છે, પછી એની વૃત્તિમાં મૂર્તિ રહેશે. શું મહારાજ કીધું? મૂર્તિમાં વૃત્તિ રાખતો કોઈ ભક્ત સાધના પુરુષાર્થ કરે તો ભગવાન જ્યારે એની ઉપર રાજી થાય કે નહીં બિચારો કેટલા સમયથી પુરુષાર્થ મહેનત કરે છે, તો પછી એની વૃત્તિમાં ભગવાન આવે. પહેલા મૂર્તિમાં વૃત્તિ ને પછી વાત ફરી જાય છે વૃત્તિમાં મૂર્તિ. એમાં સમજાય છે? મહારાજે પ્રેમ સ્વરૂપાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમને અમે કોઈ ક્રિયામાં જોડીએ તો તમે કેમ ક્રિયામાં કેવી રીતે જોડાવ? આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી ત્રણેયનો ત્રણેય સંતોનો પ્રસંગ છે. તો આનંદ સ્વામીને જ્યારે મહારાજ કીધું તો એમણે તો મહારાજને કીધું કે મહારાજ તમે જેવી રીતે ક્રિયામાં જોડો એવી રીતે હું ક્રિયામાં જોડાવ, તમે જેમ આજ્ઞા કરો ટૂંકમાં એમ અમે ક્રિયા કરીએ. એમ ગમે ગામડે જવું હોય, નાની મોટી જે કાંઈ સેવા હોય, મંદિરના કામ હોય, ગમે એના કામ કરવાના પ્રવૃત્તિ હોય, તમે જેમ આજ્ઞા કરો એમ અમે પ્રવૃત્તિમાં જોડાઈએ. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું તો મહારાજને કહેશે કે મહારાજ એક વેત એક વૃત્તિ મૂર્તિમાંથી પાછી બહાર કાઢું ત્યારે ક્રિયામાં જોડાઈ શકું, અને પછી હાથે એક વૃત્તિ પાછી વાળું હું ત્યારે મહારાજ મને અંતરમાં સુખ થાય. એટલે પ્રવૃત્તિમાં જોડાતી વખતે મારે આપના સ્વરૂપમાંથી વૃત્તિ બહાર કાઢવી પડે છે, જેની કરીને ક્રિયા થાય. ક્રિયા કર્યા પછી પાછી હાથ એક વૃત્તિ પાછી વાળું હું ત્યારે મને અંતરમાં સુખ થાય. મહારાજ કે સારું. સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું સ્વામી તમને કોઈ ક્રિયામાં અમે જોડીએ તમે કેમ ક્રિયા કરો? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી મહારાજને કે મહારાજ કોઈ પણ ક્રિયામાં જોડો તો મને તમારી એક ક્રિયા ટળે અને મૂર્તિ દેખાય. શું કીધું? મને ક્રિયા દેખાય નહીં તમારી મૂર્તિ દેખાય. મહારાજ કે આ વાતમાં બધાને ઘેડી ન પડે, ક્યાંક વ્યવસ્થિત સમજાવો આમ કેમ છે એમ. ને ત્યારે મહારાજને કે મહારાજ કોઈ તીરમાં લીંબુ ખોંચ્યું હોય અને એ તીરને જે દિશા તરફ કરો, કારણ કે નિશાન તીરના અણી ધાર ઉપરથી લોકો લેતા હોય, જે નિશાનબાજ છે એ જે હથિયાર રાખતા હોય, તો એ ધાર અણીની અંદર લીંબુ ખોંચ્યું હોય તો મહારાજને કે જે તરફ એ બાણને કરે એ તરફ એને વૃત્તિ પેલી ક્યાં જાય? લીંબુમાં જાય. એમ મહારાજને કહે છે મારી વૃત્તિમાં મૂર્તિ છે તો જે જગ્યાએ મારી વૃત્તિ જાય ત્યાં મને પદાર્થ ટળે મૂર્તિ દેખાય. તો હરિચરિત્રમાં સાગરમાં એ વાત આવી હતી કે ભગવાનનો ભક્ત ભગવાનને ભજતો થકો સાધના પુરુષાર્થને અભ્યાસ કરે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય અને ભગવાન દયા કરે ત્યારે પછી એની વૃત્તિમાં મૂર્તિ આવી જાય. તો મહારાજ કે આવી રીતે એ પુરુષાર્થને પ્રયત્નથી થાય તો ભગવાનનો જ્યારે રાજીપો હોય, ભગવાનની દયા હોય અને ભગવાને જ્યારે સંકલ્પ કર્યો હોય ત્યારે કોઈ બીજો સાધના કે પુરુષાર્થની જરૂર પડતી નથી. ભગવાનની દયાથી એવી રીતે ભગવાન અહીંયા ઠેક ઠેકાણે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાન પોતે દર્શન આપે છે. કેટલાય જીવને સમાધિઓ થાય છે, કોઈને ઐશ્વર્ય દેખાય, કોઈને પ્રતાપ, કોઈને સામર્થ્ય, કોઈ પોતપોતાની શ્લેવ તરીકે ભગવાન સ્વામિનારાયણને દેખે છે. એમ મહારાજ દર્શને કરીને હું દોષ ટાળવાને વાસ્તે, દર્શને કરીને વાસના બાળવાને વાસ્તે, દર્શને કરીને અક્ષરધામ આપવાને વાસ્તે મહારાજ દેશ પ્રદેશમાં ફરે છે. મહારાજ ફરતા ફરતા એમ કહેવાય છે માંગરોળ આવ્યા. ફરી વાત, માંગરોળ આવ્યા છે ને એ વખતે પેલાની વાત બધાને ખબર છે કે ભગવાન એ સ્વામિનારાયણ એવું કરે છે ને જે પછી જાય એને સમાધિ થાય છે. એટલે એક વણિક એમ કહેવાય છે દુકાનમાં બેઠો હતો, ધંધો કઈ એને ચાલુ છે, એટલે એમાં મહારાજ નીકળે છે એવી વાત થઈ આગળથી. એટલે એમને પેલા ગ્રાહક કોઈ આવે છે ને કે ભાઈ તું અંદર વ્યાય કેમ, તો કે સ્વામિનારાયણ નીકળે. તો કે સ્વામિનારાયણ નીકળે તો શું વાંધો છે, તો કે વાંધાની ક્યાં કરશે એ, એને પછી તો દેખાય જાય, આપણે જોવાય જાય ને પછી એ જ દેખાય, કે પછી બીજું કાંઈ દેખાય નહીં, ધંધો મિલકત કાંઈ દેખાય નહીં એવું. તો કે હા અંદર વ્યાવી કે અંદર વ્યાય એમ કરીને દરવાજા બંધ કરીને અંદર બેસી ગયો. તો મહારાજ કે તું દર્શન ન કરતો કાંઈ નહીં, અને મહારાજે એવું કર્યો ને તો મહારાજે ચાંખડીનો ચટ 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 અવાજ એવો જોરથી કરાવ્યો ને તો ઓલો અવાજ કાને પડ્યો ને એ અવાજ આવતા વે તેને સમાધિ થઈ. ને સમાધિમાં એમ કે અક્ષરધામમાં જાય ને એ બધું દેખે જોવે જાણે એમ થાય કે આ સ્વામિનારાયણ આવા છે, અને નિશ્ચય થાય ને મહારાજનું ભગત થાય. એવી મહારાજે અનેક પ્રકારે ટૂંકમાં જીવને પોતાની ઓળખાણ કરવાને વાસ્તે અનેક મહારાજ એવી લીલાઓ કરે છે, અને પોતે ભગવાન સ્વામિનારાયણ ભક્તોને દર્શન દેવાને વાસ્તે ગામડે ગામડે ફરે છે. હું નિષ્કુળાન સ્વામી લખે છે
દયે દર્શન દોષ નિવારો રે તેણે પામે પરમ ધામ મારો રે, દયે દર્શન દોષ નિવારો રે તેણે પામે હે દયે દર્શન દોષ નિવારે રે તેણે પામે પરમ ધામ મારો રે, દયે દર્શન દોષ નિવારે રે તેણે પામે પરમ ધામ મારો રે, હે લે છે નિરખશે નેણે રે પરમ પ્રાપતિ પામશે તેણે રે, લેશે નામ નિરખશે નેણે રે પરમ પ્રાપતિ પામશે તેણે રે, લેશે નામ નિરખશે પામશે તેણે રે, લેશે નામ નિરખશે નેણે રે પરમ પ્રાપતિ પામશે તેણે રે, હેલતા સ્વામિનારાયણ નામ રે આયે પ્રાણી તે પૂરણ કામ રે, લેતા સ્વામી નારાયણ નામ રે થાય પ્રાણી તે પૂરણ કામ રે, લેતા સ્વામી નારાયણ નામ રે થાય પ્રાણી તે પૂરણ કામ નિવારો રે તેણે પામે પરમ ધામ મારો રે, દર્શન દોષ નિવારો રે તેણે પામે ન્યારે કરું જાય નહીં કેણે કૈયા રે
માટે મોટા ઓછા
કેટલી મહારાજ ની દયા છે તમે વિચાર તો કરો. દોષ ટાળવા માટે કેટલી સાધના, કેટલો પુરુષાર્થ, કેટલી મહેનત ને અંતે દોષ નો ટળે એ ભગવાન એમ કે એક વાર મારા દર્શન કરે ને તેના તમામ દોષ ટાળી નાખે. વાત ભક્તજનો બહુ ગહન છે હો. ખાલી આ તો મહારાજ કહી જા, નિષ્કળ સામે લખી જા, આપણે કહી જાય લાગે બહુ સામાન્ય, બાકી દોષ ટાળવા કઈ નાની વાત નથી. જીવની સાધના જોતા એમ લાગે છે કે દોષ ટળે એમ નથી. જન્મ જન્મથા દોષના પાસ લાગ્યા છે. સદગુરુ વર્ય ગુણાતીતાના સ્વામી વાતોમાં એમ બતાવે, સ્વામી કે આ જીવની માથે કરોડો કર્મની કોટડીઓ ભરી છે. એ દોષ આવ્યા છે ક્યાંથી? વર્ષોથી આ જીવ પાપ કરો, જે કઈ કર્મ કરે છે એ કર્મનો બોજો એટલો બધો ઘટ થઈ ગયો છે, જેને કરીને જીવ સુધી એ ઉતરી ગયો છે. કયો મહારાજ કહે ને, પેલી તલવારો હોય ને, તલવાર કાટ લાગે ને, કાટ ઉપર ઉપર જો મર્યા હોય ને તો હજી ઘસવાથી નીકળી જાય, પણ એ મર્યા જીવમાં બેસી ગયા હોય ને તો એ તલવારને ઓગાળો ને તો એ મર્યા જાય, બાકી એ કાટ જાય ને. એમ આ જીવ વર્ષોથી માયાની સાથે હંમેશા દોષની સાથે રખડતો રખડતો આવ્યો છે, જેને કારણે એવા મર્યા પડી જશે, કોઈ વાતે ટળે એમ નથી. પણ ભગવાન સ્વામિનારાયણ એમ બતાવે કે મારા દર્શન કરે ને દોષ ટળી જાય. વાલા ભક્તજનો, એ ભગવાનની દયા છે. દયાને કારણે એવા કેટલા જીવાત્માઓના દોષ ટળી ગયા છે. જો ને મહારાજ એકવાર સભા કરીને બેઠા હતા, એમાં એમ કહેવાય છે કે બે પતિ પત્ની લગ્ન કરીને હજી સીધા આવેલા અને મહારાજને દર્શન આવ્યા. મહારાજે મહારાજને પગે લાગે. મહારાજ કે ઓહો, આ તો ભાઈ બહેનનું જોડું બહુ શોભે છે. સુરા ખાચર મહારાજને કે હું તમે એમને જોયા વગર બોલી નાખો છો, ભાઈ બેન નથી, હું હવે આ પતિ પત્ની છે, તમે ભાઈ બેન કીધા. પણ મહારાજને શબ્દ ભક્તજનો દર્શન કર્યાને એનું કામ બળીને ખાક થઈ ચુક્યો. ગોવિંદ રામ એમનું નામ. મહારાજના શબ્દ હૃદયમાં એ વાત ઉતરી છે કે મહારાજ જો અમને ભાઈ બહેન તરીકે જોતા હોય તો પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિએ શા માટે પતિ પત્ની થઈને રહીએ? એમ જીવન પર્યંત હવે ભાઈ બહેન થઈને રહેશું. ભગતના હૃદયમાં તો ઘણી આમ થાય છે, કહું એમ એમ જેમ એ ગોવિંદ રામને એમ થાય છે, એમ એમના પત્નીને પણ એમ થાય છે. મહારાજ જો અમને ભાઈ બહેન તરીકે સંબોધન કરતા હોય તો અમારે પતિ પત્ની તરીકે કેમ રહેવાય? પણ હું તો કદાચ એને ભાઈ તરીકે સ્વીકારીશ, પણ એ મને બેન તરીકે સ્વીકારશે? ગોવિંદ રામ પણ એમ વિચાર કરે કે હું એમને બેન તરીકે સ્વીકારવા તૈયાર છું, પણ એ મને ભાઈ તરીકે સ્વીકારશે? બે પતિ પત્ની હૃદયમાં આ વાત મંડી છે રમવા. અને રાત્રે જ્યારે શયનખંડમાં ભેગા થયા ને ત્યારે એમના પત્ની કે આવો આવો એમ કીધું ને તે કે આવો એમ શા માટે કહ્યું, આવો ભાઈ એમ કેમ નથી કહેતા? અને તરત એ ઉભા થઈને કહે છે, હું જે વિચારમાં હતી એ વિચાર તમારા હૃદયમાં છે? તો કે હા, મહારાજે કીધું છે યાદ છે? તો કે હા. તો હવે મહારાજને શબ્દને પાછા નહીં ઠેલવાઓ, પતિ પત્ની નહીં પણ ભાઈ બહેન થઈને રહેવું છે. ને એક બે પાંચ વર્ષની બાર બાર વર્ષ સુધી કોઈને ખબર નથી આ કેમ જીવન જીવે છે. બે નિયમ લીધા, હું ઘરમાં હોય ને તમારે જો આવી જવાય તો એક ઉપવાસ કરવો, અને તમે ઘરમાં હોય ને હું જો આવી જાઉં જે કોઈથી ભૂલ થાય ને એક ઉપવાસ કરવો. અને પતિ પત્ની એમ કહેવાય છે આ ભર કળયુગમાં. ગુણાતીતાનંદ સ્વામી કહે કે જેના માટે આખી દુનિયા માથા કપાવે છે. તુલસીદાસ એમ કે સુર નર મુનિ સબ કી યહ રીતિ, સારથ લાગી કરહી સબ પ્રીતિ. નારે બિબસ જન સકલ ગોસાઈ નાચત નર મર કટજુ નાઈ. નારે ને માટે આખી દુનિયા માથા કપાવે છે, નારે ને માટે આખી દુનિયા પાગલ ને જેમ ફરે છે. એ આજ ભર કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ વચ્ચે ને પતિ પત્ની હોવા છતાં પણ આ કળિયુગમાં બ્રહ્મચર્ય પાળ્યું, અને એ વખતે મહારાજ નો રાજીપો એની ઉપર ઉતર્યો છે. કહેવાનું મહારાજ ના દર્શન કરતા વે દોષ તમામ ટળી જાય. કયો એકાંતમાં ઘરે રહેતા છતાં પણ આજ બ્રહ્મચર્ય પાળે છે, તો આ વાત ભક્તજનો ભગવાન સ્વામિનારાયણને લઈને થઈ છે, ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે થઈ છે. બાકી આ વાત બને નહીં. મહારાજની ઈચ્છાથી મહારાજ કે અમારા દર્શન કરશે ને દોષ અમારે ટાળવા છે, જેણે કરીને જીવાત્મા અક્ષરધામને પામશે. બીજો મહારાજે મુદ્દો અત્યારે તૈયાર કર્યો છે. મહારાજ કે હવે અમારો જે કોઈ નામ લેશે, અમારા નામનો જે ગુંજારો કરશે, અમારા નામને કોઈ લેશે, એને પણ અમારે પરમ પદની પ્રાપ્તિ અપાવી છે. લેતા સ્વામિનારાયણ નામ રે થાય પ્રાણી તે પૂર્ણ કામ રે. સ્વામિનારાયણનું નામ જો મહારાજ કે એક વાર જેના મુખે લેવાય જાય ને એ પ્રાણીને અમે પૂર્ણ કામ કરી દઈએ એમ. અરે મહારાજ કે કોઈ સ્વામિનારાયણ નામ સાંભળે ને તોય અમે એને પૂર્ણ કામ કરવા તૈયાર છીએ. અને ઇતિહાસ બતાવે બંગાળના સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું, એમ કહેવાય છે બંગાળના એ ગામડાઓમાં એ ધર્મશાળામાં કોઈ આ ગુજરાતના કોઈ માણસો ગયેલા ને ત્યાં બેઠા બેઠા બે વાતો કરે છે. આજ તો એકે સ્વામિનારાયણને ખરું એકે જાદુગુરુ ચલાવ્યું છે એમ, સમાધિઓ થાય છે ને ખરેખર જીવન મુક્તાએ ખબર નહીં હું કરે છે કે એમ બધી વાતો કરે છે મહારાજની. અને આ એમ કહેવાય છે બંગાળના સર્વ સ્વયં પ્રકાશાનંદ સ્વામી ત્યાં કોઈ કામ અર્થે અથવા કંઈ ખબર નહીં કઈ રીતે ભેગા થઈ ગયેલા. મહારાજની આ વાતો કરતા જ્યારે એમ કહેવાય છે કે જીવન મુક્તા એવો શબ્દ પહેલા બોલે ને ત્યારે સ્વામીના હૃદયમાં પ્રકાશ થાય. એ વખતે સાધુના વેશમાં નહોતા, હતા ગ્રસ્તના વેશમાં, પણ જીવન મુક્તા શબ્દ બોલાય ના એ હૃદયમાં પ્રકાશ થાય. એટલે વિચાર કરે છે કે આ પ્રકાશ આ જીવન મુક્તા શબ્દ સાંભળું છું થાય છે, આ જીવન મુક્તા હશે હું એમ વિચાર કરતા કરતા ઓલા બે વાતો કરે નજીક આવે. એટલે એ બે વાતોમાં એની રીતે મસ્ત હતા એમ, જીવન મુક્ત આમ કરે છે, જીવન મુક્ત આવું કરે, સમાધિ કરાવે ને આ કરે તે, એ બધી વાત કરતા નજીક આવે જાણી જાય ઠીક આ જીવન મુક્તા શબ્દ બોલે છે ને મારા હૃદયમાં પ્રકાશ થાય છે. પછી એની પાસે બેહી જ્યાં ઘડી બેહીને વાત કરી એકે આ કોની વાત કરો છો એમ તમે, તો કે ભાઈ અમે તો અમારી વાત કરી તક શું તક ગુજરાતમાં આ જીવન મુક્તા કરીને એક પ્રગટ થયા છે અને બહુ બધી એની વાતો છે, બહુ જબરી જબરી સમાધિઓ કરાવે ને સમાધિઓમાં એમ કહેવાય ધામ દેખાડે ને કોઈ રામના ઉપાસી હોય ને રામ રૂપે દેખાય ને કૃષ્ણ ઉપાસી હોય ને કૃષ્ણ સ્વરૂપે દેખાય ને હનુમાનના ભગત હોય ને હનુમાન રૂપે દેખાય, શક્તિના ઉપાસકને દેવી સ્વરૂપે દેખાય. આવું એ કે તું તાલે છે અમારે ત્યાં ગુજરાતમાં જીવન મુક્તાનું જીવન મુક્તા શબ્દ આવે ને હૃદયમાં પ્રકાશ થાય. અને એને લગ્ની લાગી હો કે તમે જે માનતા હોય તે પણ આજ જીવન મુક્તા શબ્દ મારા હૃદયમાં પ્રકાશ કરે છે માટે મારે જવું છે. અને એમ કહેવાય છે ધર્મશાળામાંથી સીધા ક્યાંય ગયા વિના સીધા મહારાજ એમ કહેવાય છે માંગરોળ હતા ને એ વખતે માંગરોળ આવ્યા છે. અને મહારાજને જઈને પ્રાર્થના કરે કે મને કંઈક આમાં સમજાવો શું છે એમ. મહારાજને દર્શન થયા, સમાધિ લાગીને મહારાજને જે હકીકત જે રહસ્ય સમજાણો છે. અને પછી સાધુ થયા મહારાજે એને કીધું તમારું નામ આજથી સ્વયં પ્રકાશાનંદ સ્વામી. મહારાજને કે કેમ, કે તમારા હૃદયમાં સ્વયં પ્રકાશ થયો ને એટલે તમારું નામ સ્વયં પ્રકાશાનંદ સ્વામી. કહેવાનું કે મહારાજે આ બધી અક્ષરધામમાં જવાની શીડીઓ ગોઠવી છે. હું ગોઠવું છે શીડીઓ, અમારું નામ સાંભળે એનું મહારાજ કે અમારે કલ્યાણ કરવું છે. કયો એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કે આ સ્વામિનારાયણ મહામંત્ર તો બહુ બળ્યો છે એમ. આ મહામંત્ર કરીને તો સ્વામી કે વિષય ઉડી જાય, કયો કાળા નાગનું ઝેર ઉતરી જાય. બોલો આવો આ બળ્યો મંત્ર ભગવાન સ્વામિનારાયણનો છે. અને ભક્તો હકીકત છે અમારા ભગતશરાનો પ્રસંગ છે. વેલા સથવારા થઈ ગયા, એમ કહેવાય છે વાડીએ કે ખેતરે કામ કરવા જતા હતા. અને તમે કદાચ ભગતશ્રી આવ્યો ઉત્સવમાં આવ્યા હોય તમને ખ્યાલ હોય એ હાંકડું નાળું છે, એ જગ્યાએ બરોબર પહોંચાય નદીમાંથી ઉતરીને સામે કાંઠે જતા હતા. તો સર્પ કરડ્યો, સર્પ કરડ્યો એટલે વિચાર કર્યો કે હવે આ સર્પ કરડ્યો ક્યાં જાઓ. પછી એમ જો ભગવાન સ્વામિનારાયણ કરતા કોઈ મોટા નથી, મોટા સંતો કહી ગયા છે કાળા નામના પ્રતાપે કાળા નાગનું ઝેર ઉતરી જાય તો હવે બીજી ઉતારવા હું કામ જવું જોઈએ એમ. મંદિર આવીને બેસી જાઓ બધા કે ભગત કોઈ દિન આજ કેમ તમે અહીંયા બેસી જા, ખેતર નથી જવું, તો કે આજ ખેતર જવાય એવું નથી, કેમ તે કાળો નાગ આડો પીડ્યો, અપશુકન થયા છે એમ. ભગવાન તો માળા લઈને, ભગત તો ભગવાન નું નામ સ્મરણ કરતા માળા લઈને બે જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સર્પ ઉતરી ગયો, બોલો ઝેર ઉતરી ગયું. ને પછી બધાએ બધાને ભગતે વાત કરી કે ભાઈ આવું થયું હતું, ખેતર જતો હતો ને સર્પ કરડ્યો, માંડ ઉખેડ્યો પગેથી, અને પછી ઉતારવા જવાનું વિચાર્યું તો એમાં મને યાદ આવી ગયું કે ભગવાન સ્વામિનારાયણનો મંત્ર એવો બળ્યો છે કાળા નાગનું ઝેર ઉતરી જાય, વિષય ઉડી જાય. ગુણાતીતની વાતોનો અભ્યાસ હશે તો એમ કહેવાય છે મંદિરમાં આવીને ભજન કર્યો તો સર્પનું ઝેર ઉતરી ગયો. આ બળ્યો મહામંત્ર છે ગુણાતીતાના સ્વામી કહે ગયો. અને હમણાંનો ઇતિહાસ તમને કહું, જેતપુરની બાજુનું ગામ એક બોરડી સમઢિયાળા છે. લગભગ આજથી 7-8 વર્ષ પહેલા વિવેક સ્વામીની કથા હતી, ત્યારે એક હરિભગત છે, કાંજી ભગત એવું કંઈક નામ છે, બહુ નામ મને ભૂલાઈ ગયું છે. એટલે પગે પાટો, એટલે સહજ હરિભક્ત ને પાટો એટલે સહજ, તો સંતો પૂછીને કેમ ભગત આ પાટો આવ્યો શેનો છે. પછી ભગત કહે સ્વામી તમને ખબર નહીં તક નહીં કે મહારાજે મને નવો જીવ આપ્યો છે. તો કેમ? તો કે આજથી અઠવાડિયા પહેલા એક વાડીએ ગયો ને સર્પ કરડી ગયો, અને સર્પ કરડી ગયો એટલે એ સર્પ ઉતારવા ગયો હશે કોઈ કોઈને ત્યાં, પણ ઉતર્યો નહીં. પછી રાજકોટ દવાખાને લઈ જાય કે હું તો બે ભાન થઈ ગયો, પછી મને ખબર નહીં હું થયું. પણ એ કે એક માળો પ્રસંગી મારો એકે કંઈક સંબંધી થતો હશે, સત્સંગી નહીં હોય, એમણે એકે મને એકે મેણું માર્યું કે તે લે કે તું બહુ મોટી મોટી વાતો કરતો હતો. ઘણી વખત હરિભક્તો એકબીજા સંબંધીની વાત કરતા હોય ને મહિમાની, એટલે એણે મને મેણું માર્યું કે તું બહુ મોટી મોટી વાતો કરતો હતો, કાળા નાગનું ઝેર ઉતરી જાય ને સ્વામીને મંત્ર બહુ બળ્યો હશે ને ભજન કરું ને આમ છે ને તેમ છે, આ તારો આ એકે કાળ સર્પ કરડ્યો ઉતાર ને લે ઉતાર એકે. અને મને બેશુદ્ધમાં એકે એવા શબ્દ કાનમાં પીડ્યા અને ડોક્ટર રજા આપી દીધેલી રાજકોટના ડોક્ટરે, કે એના સંબંધીઓને ભાઈ હવે આમાં કે મને લાગતું નથી કે આ માણસ બેઠો થાય, માટે તમે રાતે આવે છે ને આને લઈ જાઓ ઘરે, જે બને એટલી સેવા કરો, આ નહીં જાજુ રે. ડોક્ટર રજા આપી દીધેલી ને પેલા બધા ગાડીઓ લેવા માટે ગાડી ગોતવા રાતે ગોતતા હતા. એ વખતે આ ભગતને એના કુસંગી કોઈ સંબંધી શબ્દ માર્યો કે તે હું એમાં ફાયદો થયો એમ, તું વાતું જ કરતો વાતુંમાં જ તે તમારો સંપ્રદાય, હું તમારા સ્વામીને હું લીલું કર્યું એ કે હા હોય તો અત્યારે દેખાવા જોઈએ ને, ટાણે જો આવે નહીં તો હું કામ ના એ કે સ્વામિનારાયણ, એવું બધું કીધું ને ભગતને લાગી આવ્યું. થોડોક સ્મૃતિ હશે અને એ ભગત કહે છે સ્વામી મને એવું થયું કે આહા ભગવાનને આજ એક કલંક લગાડે છે, હે મહારાજ તું સાચો હોય ને તો આજ મારી વાહરે આવજે, મને ઈચ્છા નથી જીવવાની પણ આ કુસંગીના શબ્દને મારે એકવાર જવાબ આપવો છે. અને એવા ભગવાનને સંભાળીને કે મેં ભગવાનનું ભજન કર્યું, જેતપુરના ઘનશ્યામ મહારાજને સંભાળીને સ્વામિનારાયણ મંત્ર એવો મારા હૃદયમાં મેં ઈ આર્તનાદથી નાભીમાંથી ભગવાનને સંભાળ્યા અને સ્વામી કે કાળા નાગનું ઝેર ઉતરી ગયું, બોલો. અને ઝેર ઉતરી ગયું ડોક્ટરને ખબર પડી, ડોક્ટરો કે હોય નહીં, હું ઝેર ઉતરે નહીં, આખા રગે રગમાં પ્રવર્તી ગયું હતું, અમે કેટલી મહેનત કરી ન ઉતર્યું ઝેર, એ ઝેર એમનેમ કેમ ઉતરે. ડોક્ટર આવ્યા, તપાસ કરીને હકીકત ઝેર ઉતરી ગયેલું. અને ત્યારે ડોક્ટરોને એમ થઈ ગયું નક્કી આ કોઈ દવાનો પ્રતાપ નથી, આ કોઈ દુવાનો પ્રતાપ છે. અને ત્યારે ડોક્ટરો એમ કહેવાય છે, કહેવાય ની હકીકત છે કે કંઠી બાંધી અને કીધું જે કાંઈ અમારા બે દિવસ તમે અહીંયા રાખ્યા એમાં જે કાંઈ ખર્ચ થયું બધું મારે એમાંથી એક રૂપિયો પણ ન જોઈએ, આ ભગવાન સ્વામિનારાયણના ખરેખરા ભગત છે અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ ભગત ઉગર્યા છે, માટે એનું મને માન છે. મારા દવાખાનામાંથી એક માણસ મરવાનો હતો અને એ માણસ ઉગર્યો છે એ કોઈની દુવાથી, તો હું એનો આભારી છું, મારે એની દવાના પૈસાના રૂપિયા ન લેવાય. અને એમ કહેવાય રૂપિયા ન લીધા અને પોતાને ઘરને ગાડી ઓલા બધા ગાડી બાંધીને આવ્યા, એક એક એને ના પાડી દો, મારી ગાડી બેહાડીને કંઈક મૂકાવ, અને એને પોતાની ડોક્ટર એને ગાડી આપી અને બોરડી સમઢિયા સુધી મૂકી જાય, ભગત આજ પણ જીવે છે. કહેવાનું ભગવાન સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ છે, વિશ્વાસ ને ભરોસો હોય ને તો ભગવાન એ કામ થાય છે. ભગવાનના કીધેલા વચનમાં વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો ભગવાન સ્વામિનારાયણ એ વાત બતાવે છે કે અમારા આ જે નામ છે, અમારા દર્શન જે કોઈ કરશે એને મહારાજ કે અમારે સુખિયા કરવા છે. મહારાજ એટલા વાસ્તે મોટા મોટા ઉત્સવ સમયા કરાવી અને હજારો ભક્તોને ભેગા કરે છે, નિત્ય નવી નવી લીલાઓ કરે છે, ત્યાગી ગૃહીને ભેળા કરી અને સભાઓ કરે છે, નાના મોટા ઉત્સવ કરે છે, કાંઈ નિમિત્ત ન હોય તે ઉત્સવ ઉપજાવ્યો, જો ને મહારાજ વડતાલમાં હતા ને, પાર્ષદો આવ્યા મહારાજ પાસે કે મહારાજ બહુ સારી કે હમણાં મૂળાની સિઝન છે માટે કઈક ઉત્સવ થાય તો સારું. એટલે મહારાજની સાથે રામદાસભાઈ હતા. રામદાસભાઈ મહારાજને કહે મહારાજ કઈક ઉત્સવ થાય તો સારું. એટલે મહારાજ કે પણ અત્યારે શેનો ઉત્સવ? એટલે રામદાસભાઈ મહારાજને કહે શિયાળામાં તો સુવર્ણ આપીને પણ મૂળા ખાવા એવું લખ્યું છે શાસ્ત્રમાં. કોણ કહેશે? રામદાસભાઈ કે શિયાળામાં તો સુવર્ણ આપીને પણ મૂળા ખાવા એમ. મહારાજ કે તો વાડીમાં બહુ સારા મૂળા થયા. પાર્ષદો કહે છે તો હાલો જાય. તે સાધુ ને પાર્ષદો ને બધાને ઉપાડે મહારાજે. હું અને વાડીએ જઈને મહારાજ કે પાર્ષદો ને કે કરો મૂળા તૈયાર. અને મહારાજે મૂળા તૈયાર કરે, બધાને મૂળા ખવડાવી મહારાજ મૂળા ઉત્સવ કર્યો. કયો? એટલે કહેવાનો કે નાના મોટા ઉત્સવ ભગવાન સ્વામિનારાયણ હા ગમે તેમ કરીને ઉપજાવીને પણ ભક્તોને સંતોને મહારાજ સુખિયા કરવાને વાસ્તે એ નાના મોટા ઉત્સવ કરીને ભેળા કરી અને સુખિયા કરે છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન સ્વામિનારાયણ નક્કી કર્યું છે કે આ વખતે કોઈ જીવને જમપુરીમ જવા દેવા નથી. જો ને મહારાજ એકવાર દરબારમાં બેઠા હતા ને, દાદા ખાચર મહારાજને કંઈક સેવા કરીને મહારાજ રાજી થઈ જાય. દાદા ખાચરને કહે દાદા ખાચર તમે આજ જે માગો એ તમને આપવું છે, બોલો શું જોઈએ છે? ત્યારે દાદા ખાચર મહારાજને કહે મહારાજ તમે રાજી થઈને આપવા માગતા હોય ને તો અમારું એક આ વિનંતી ભર્યું વાક્ય છે, જો કે અમારે ન કહેવાય પણ તમે રાજી થયા છો અને માગવાનું કહો છો તો કહું. તો કે શું? તો કે આ અત્યારે તમારો આ પૃથ્વી પર પ્રગટ થવાનો આ અવસર, તમે આ પૃથ્વી પર પ્રગટ થયા છો તો હવે કોઈ જીવ જમપુરી ન જવા જોઈએ. મહારાજ કે જમપુરીમાં અમે જ્યાં સુધી ત્યાં સુધી ન જાય. તો કે એમ? તો કે હા મહારાજ. અને મહારાજે નક્કી કર્યો કે અમે જ્યાં સુધી દરબારમાં હોય ત્યાં સુધી કોઈ જીવ જમપુરીમાં જાય નહીં એવું મહારાજે દાદા ખાચરને વરદાન આપેલું છે. કયો? હા, જમપુરીમાં જવાનું જોઈએ. ત્યારે સુરા ખાચરને બધા મહારાજને કે મહારાજ જાય નહીં એ વાત તો બરાબર, પણ વયા જાય એનું શું? મહારાજ કે એનું વિચારવું પડશે. પછી એમ કહેવાય છે દાદા ખાચર ને બધા સભામાં બેઠા હતા. સ્વરૂપાનંદ સ્વામીને મહારાજ કીધું સ્વામી સુરા ખાચરનો બધા ભક્તોનો આગ્રહ છે જે અત્યારે કદાચ જમપુરીમાં ન જાય પણ જમપુરીમાં ગયા એનું શું? એમ કારણ કે જમપુરી બધે આ લોકની છે કહેતા બ્રહ્માંડની. એમ અત્યારે આપણને દેખાય ન દેખાય એક વાત જુદી છે પણ હકીકત જમપુરી આ બ્રહ્માંડમાં છે. એટલે મહારાજને કહે છે આ પોટલા બ્રહ્માંડમાં તમે આવ્યા છો તો આ જમપુરીમાં